నమో అరిహంతానం నమో సిద్ధానం నమో ఆయరియానం నమో ఉవజ్యాయానం నమో లోయే సర్వసాహూనం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణీ మంగళం కుందకుందార్యో జయ ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం వికారం కర్మ భూవృతాం జ్ఞాతారం విశ్వతత్వానా వందే తద్గుణరాత్రే.
તદ્વાદ સૂત્ર ગ્રંથાદિરાજમાં આપણે બીજા અધ્યાયનું દસમું સૂત્ર, એમાં આપણે પાંચ પરાવર્તનની ચર્ચા જ ચાલી રહી છે. જોગાનુજોગ હમણાં જ આપણે અર્ધપુદ્ગલ પરાવર્તનની વાત થઈ અને આપણે આજે એ પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ જ સમજવાનું છે. જીવના પર્યાય દ્રષ્ટિથી જોતા બે ભેદ પડે છે. સૂત્ર શું છે? દસમું સૂત્ર, સંસારીણો મુક્તાશ્ચર. સંસારી અને મુક્ત. ભૈયા નેક્સ્ટ સ્લાઇડ કે છે, હા અહીંયા છે ને ચાર્ટમાં જો, જીવના બે ભેદ, સંસારી અને મુક્ત. આ બે ભેદ કયા દ્રષ્ટિથી છે? પર્યાય દ્રષ્ટિથી છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો બધા જીવો સમાન છે. તો સંસારી જીવ કોને કહેવા? કે જે જીવો કર્મથી બંધાયેલા છે એને સંસારી કહેવાય. આ કર્ણનયોગની પરિભાષા, જે જીવો કર્મથી બંધાયેલા છે એને સંસારી કહેવાય. અને દ્રવ્યાનયોગની પરિભાષા આમાં શું આપી? બીજી, કે જે સ્વરૂપથી સરી ગયેલા છે એને સંસારી કહેવાય છે. જે સ્વરૂપથી સરી ગયેલા છે એને સંસારી કહેવાય છે. તો અરિહંત ભગવાન પણ સ્વરૂપથી સરી ગયેલા છે. બોલો, અરિહંત ભગવાન પણ સંસારી છે ને હજી તો, કેમ કે કર્મથી બંધાયેલા છે હજી પણ. તો સ્વરૂપથી સરેલા છે કે હા સરેલા છે? ગભરાવું નહીં બોલવામાં, કેમ કે હજી સિદ્ધ ભગવાન કરતા એમનામાં ફરક છે. હજી જે ચાર પ્રતિજીવી ગુણો પ્રગટ નથી થયા, ચાર અઘાતી કર્મ બાકી છે એમ નહીં, પણ ચાર પ્રતિજીવી ગુણો હજી એમને પ્રગટ નથી થયા, એટલે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ રૂપે હજી નથી. તો સ્વરૂપથી સરેલા છે એટલે સંસારી કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો એ સંસારી જીવોની આપણે હવે ચર્ચા કરીએ છીએ, તો એ સંસારી જીવો સંસારમાં કોને કારણે છે? આપણે પણ જોયું હતું ને લાસ્ટ ટાઈમ કે જીવ સંસારમાં, આ ચાર ગતિ રૂપ સંસારમાં શું પુણ્ય પાપને કારણે ફરે છે? કે પુણ્ય પાપ તો પણ આઉટકમ છે, રિઝલ્ટ છે, પણ રૂટ કોઝ કોણ છે? જીવનું મિથ્યાત્વ, એના મિથ્યાભાવ એ એનું મૂળ કારણ છે. ખ્યાલ આવે? જીવ સંસારમાં શું કામ છે? તો મિથ્યાત્વને કારણે એ સંસારમાં છે. આપણે પણ જોયું હતું અને મહાવીર ભગવાનની સ્ટોરીનું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે દેવગતિમાં જાય પછી બ્રાહ્મણના પુત્ર બને, બ્રાહ્મણના પુત્ર બનીને મિથ્યા તપ કરે, પાછા પુણ્ય બાંધે, પાછા દેવગતિમાં જાય, પછી દેવગતિમાંથી પાછા બ્રાહ્મણના પુત્ર બને. એવું ચાર પાંચ વાર તો ચાલ્યું. પછી દેવગતિમાં ગયા તો ત્યાં એમણે એટલા ખરાબ ભાવ કર્યા હશે કે એ ત્યાંથી સીધા એકેન્દ્રિયમાં વયા ગયા. એટલે આપણે છ ડાળામાં પણ આવે છે કે જે સ્વર્ગના જીવો હોય, વૈમાનિકના જીવો પણ હોય, તો પણ એ એટલા પાપ ભાવ કરી શકે છે કે ત્યાંથી સીધા એકેન્દ્રિયમાં એ વયા જાય. અને આ જીવ એકેન્દ્રિયમાં શું કામ જાય છે? તો મિથ્યાત્મને કારણે જાય છે, પુણ્ય પાપને કારણે ન જતો. જે જીવ અનાદિકાળથી નિગોદમાં છે અથવા એકેન્દ્રિય જીવોમાં છે, તો એ ત્યાં નિગોદને એકેન્દ્રિયમાં શું કામ પરિભ્રમણ કરે છે? તો પોતાના મિથ્યાત્વને કારણે કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? એ મિથ્યાત્વને કારણે જીવને રાગદ્વેષ ભાવ થાય છે અને રાગદ્વેષ ભાવથી આ ચાર ગતિરૂપ સંસારમાં એ પરિભ્રમણ કરે છે. એમાં નિમિત્ત તો જો આપણે ગુરુ પ્રશ્ન છે કે એકેન્દ્રિય થી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય આદિમાં જાય અથવા પંચેન્દ્રિય સુધી પણ આવે તો એમાં નિમિત્ત શું? તો જો નિમિત્ત તો પુણ્યના પરિણામ જ છે. ગુરુદેવશ્રી કહે છે ને કે ભાવ કલંક પ્રવરા છે, એ નિગોદના જીવો કેવા છે કે ભાવ કલંકથી પ્રભાવિત છે. અને એવા જ કોઈ ત્યાં મંદ કષાયના ભાવ થાય છે તો એનાથી પુણ્ય બંધાય છે અને સીધા પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિયમાં પણ આવી શકે. જો આપણો આ ક્લાસ તો કર્ણાનિયોગનો છે ને, કર્ણાનિયોગના હિસાબે કોઈ જીવ નિગોદથી સીધો સંઘની પંચેન્દ્રિયમાં આવી શકે અને 8 વર્ષ અને અંતર મુહૂર્તમાં સમ્યક દર્શન પ્રગટ કરીને કેવલ જ્ઞાન સીધું, એવું પોસિબલ છે. ભરત ચક્રવર્તીના પુત્રોનું એક્ઝામ્પલ છે, એમાં તો વચમાં એકવાર એક બે ત્રણ ઇન્દ્રિયનો ભાવ થયો હતો ત્રસ્યો. ના, જો પ્રશ્ન છે કે એવું જરૂરી નથી કે એક ઇન્દ્રિયથી બે ઇન્દ્રિયમાં જાય, બે થી ત્રણમાં જાય, ત્રણ થી ચારમાં, તો ના, એવું જરૂરી નથી. જીવ એકેન્દ્રિયથી સીધો પંચેન્દ્રિયમાં અથવા પંચેન્દ્રિયથી સીધો એકેન્દ્રિયમાં અથવા કોઈ પણ આવી રીતના કોઈ પણ ગતિમાં જઈ શકે છે, પણ એ જવાના અમુક નિયમો છે. જેવી રીતના સમજો કોઈ નારકીનો જીવ હોય, એ નારકીના જીવો ક્યારે એકેન્દ્રિયમાં જતા નથી, કેમકે એવા જ નિયમ છે. એ નરકમાં જીવ એટલા પાપના પરિણામ નથી કરતો કે એકેન્દ્રિયમાં જાય, અને સ્વર્ગમાં એવા પાપના પરિણામ કરે છે કે એકેન્દ્રિયમાં છે ને. આ જીવના પરિણામોની વિચિત્રતા છે. નરકમાંથી નરકમાં બી ન જાય, સ્વર્ગમાંથી સ્વર્ગમાં ન જાય, આવા ઘણા નિયમો છે. પણ આ તો જ્યાં તિરિયન્સની વાત ચાલે છે ને, એકેન્દ્રિયથી ત્રણ ઇન્દ્રિયમાં જઈ શકે, ચારમાં જઈ શકે, કોઈ પણ સ્કીપ ઓફ ગમે તેમ કરી શકે. હા, આપનો પ્રશ્ન છે બધા નારકીઓ સંઘની પંચેન્દ્રિય તિરંજન થાય, તો ના, એવું જરૂરી નથી, એવું જરૂરી નથી. પણ જે 6-7 નરકના જીવો હોય એ ત્યાંથી નીકળીને સંઘની પંચેન્દ્રિય જ થાય, અથવા ઘણી વાર અસંઘની પણ થાય પણ પંચેન્દ્રિય થાય. અને ઉપરની નરકોના જીવો હજી નીચેની ગતિઓમાં તિર્યંશમાં જઈ શકે, એકેન્દ્રિયમાં ન જાય, ત્રસમાં જઈ શકે. એની આપણે અત્યારના વિષય શું ચાલે છે કે આ જીવો છે ને ચાર ગતિમાં પરિભ્રમણ મિથ્યાત્વને કારણે કરે છે. એ પૂછતું
આપણે વાત કરી કે દેહમાંથી એકેન્દ્રિયમાં આવ્યો, એમાં આપણે નિમિત્ત આપ્યું
કે જો દેવગતિમાંથી જે એકેન્દ્રિયમાં જાય, પ્રશ્ન શું છે કે દેવગતિમાંથી એકેન્દ્રિયમાં એમાં નિમિત્ત કીધું મિથ્યાત્વ. જો મિથ્યાત્વ તો છે જ, પણ ખરેખર એમાં એટલે પાપ ભાવો થાય જ છે. એ જાતના પાપના પરિણામ છે એના, એ સંકલેશ પરિણામમાં એ જીવ ભરે છે એટલે એકેન્દ્રિયમાં જાય છે. આપણે સાંભળ્યું હશે ને કે માળા કરમાઈ ગઈ એટલે અત્યંત સંકલેશ પરિણામ કરે છે આદિથી, તો એ જાતના પરિણામથી એકેન્દ્રિયમાં જાય છે. પણ ત્યાં મૂળ કારણ પાછળ મિથ્યાત્વ એટલે કીધું, કેમકે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી ઓલું 2000 સાગરોપમ સુધી જ ત્રસ મારે છે એ નિયમ લાગુ પડે છે. એટલે એના પછી જીવના ઓટોમેટિકલી પરિણામ પણ એવા જ થાય છે, જેવી ગતિ એવી મતી એવું કહેવાય ને, એટલે ઓટોમેટિકલી પરિણામ પણ એવા થાય છે. એવું ક્યારે ન બને કે ઢગલો પુણ્ય કર્યા છે અને મિથ્યાત્વને કારણે એ નિગોદમાં વયો. એ વ્યવસ્થા પણ બધી એવી નિયમિત નૈમિતિક વ્યવસ્થાઓ પણ એવી જ છે, એ જીવને પાપ ભાવ પણ એવા જ થાય. ખ્યાલ આવે છે ને? ચાલો, તો એ મિથ્યાત્વને કારણે જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે જેને સંસાર કહેવાય છે. તો આ સંસાર કેટલા વખતથી જીવ સંસારમાં છે? અનાદિકાળથી, એવું આપણે કહીએ ને, અનાદિકાળથી સંસારમાં છે. પણ એ અનાદિ એટલે કેટલો? જેવી રીતના હમણાં વાત થઈ તેમ જીવને લાગી આવવું જોઈએ, જીવને લાગી આવે તો એને ખ્યાલ આવે કે એનું ભાવભાષણ શું છે, બરાબર. તો એ અનાદિકાળથી જીવ સંસારમાં છે, એ અનાદિનું ભાવભાષણ કરાવવા માટે થઈને આચાર્ય ભગવાને 5 પરિવર્તનનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. આ 5 પરિવર્તન શું છે? એ જીવનો સંસાર પરિભ્રમણમાં કેટલો કાળ ગયો એ કાળને માપવાનું એક સાધન છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવને સંસારમાં કેટલો કાળ ગયો એ કાળને માપવાનું એક સાધન છે. જો આપણે એ જોશું હમણાં, હવે એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ જાતના પાંચ પરિવર્તનના નામ આવશે. જેવી રીતના આપણે ભવ પરિવર્તનમાં જોશું કે જીવે ચાર ગતિમાં જેટલા ભવો પોસિબલ છે એ બધા વારાફરતી એક એક પછી એક કરેલા છે. અથવા ક્ષેત્ર પરિવર્તનમાં જોશું તો દરેક ક્ષેત્રે જન્મેલો છે. કાળ પરિવર્તનમાં જોશું તો ઉત્સર્પિણી અવસર્પિણીના દરેક કાળે જન્મ્યો અને મર્યો છે. પણ હવે અમુક જીવ એવા છે જે દિગોદમાંથી ક્યારે નીકળ્યા જ નથી, આટલા અનાદિકાળથી નિત્ય નિગોદમાં જ છે, ક્યારે નીકળ્યા જ નથી. તો હવે એને કેવી રીતના દરેક ભાવ લીધા, કે એ દરેક ક્ષેત્રમાં કેવી રીતના જન્મ્યો? તો જો આજે કોરિલેશન છે ને, દરેક એક એક જીવોએ આવા આવા ભાવ લીધા એવી રીતના ન લગાવવું. આજે કોરિલેશન છે એક સ્ટાન્ડર્ડ જીવની અપેક્ષા છે કે કોઈક એક જીવ છે એને આવી રીતના બધે ભાવ લીધા છે, એને કેટલો ટાઈમ લાગ્યો હશે, તો એટલા ટાઈમ જેવો બીજો જીવ પણ નિગોદમાં છે. એટલે આને કાળને માપવાનું સાધન તરીકે એને લેવું. ખ્યાલ આવે છે કે નહીં? હા, સમજાય છે ને? તો જો આપણે પહેલા જે દ્રવ્ય પરિવર્તન છે એની આજે શરૂઆત કરીએ છીએ. હા ભાઈ, સ્લાઇડ નીકાળીએ, પીછે દો તીન સ્લાઇડ જાણી દીજો. દ્રવ્ય પરિવર્તન, દ્રવ્ય પરિવર્તનના બે પ્રકાર છે. એક છે ન કર્મ દ્રવ્ય પરિવર્તન અને એક છે કર્મ દ્રવ્ય પરિવર્તન. જો ધ્યાનથી સાંભળજો, આ હવે કર્ણાયોગના વિષય છે. આપણી પાસે કન્ટેન્ટ ઘણું છે, વિષય ઘણો મોટો છે અને એને આપણે સંક્ષેપમાં લેવાની ટ્રાય કરશું. પણ તમે કોન્સન્ટ્રેટ કરજો તો તમને આમાં ખ્યાલ આવશે. હવે જો દ્રવ્ય પરિવર્તન કહો તો અહીંયા દ્રવ્ય શબ્દનો મતલબ શું? અહીંયા દ્રવ્ય શબ્દનો મતલબ પૂતગલ છે. ખ્યાલ આવે છે? એટલે દ્રવ્ય પરિવર્તન કહો કે પૂતગલ પરિવર્તન કહો, બે એક જ વસ્તુ છે. પરિવર્તન કહો કે પરાવર્તન કહો, એ પણ એક જ વસ્તુ છે. ખ્યાલ આવે? ઘણી જગ્યાએ અલગ અલગ નામ વાપરવામાં આવે છે. દ્રવ્ય કા અર્થ પૂતગલ હૈ, જીવ કા વિકારી અવસ્થા મેં પૂતગલ કે સાથ જો સંબંધ હોતા હૈ ઉસે દ્રવ્ય પરિવર્તન કહેવાય. કોઈક એક જીવ છે એ વિકારી અવસ્થામાં જે પૂતગલ દ્રવ્ય સાથે સંબંધ કરે છે તો એને દ્રવ્ય પરિવર્તન કહેવામાં આવે છે. હવે એનું માપ કેવી રીતના આવે છે એને સમજવા માટે પહેલા પૂતગલોને બેમાં ડિવાઇડ કરી નાખ્યા. કયા બે પૂતગલમાં ડિવાઇડ કર્યા? એક છે નો કર્મ, એક છે દ્રવ્ય કર્મ. જો સમજો, પૂતગલોમાં 23 પ્રકારની વર્ગણાઓ હોય છે. સાંભળ્યું છે વર્ગણા કોને કહેવાય? પૂતગલના સ્કંદને વર્ગણા કહેવાય. ઇન શોર્ટ, આપણે ઓલામાં ડિટેલમાં નહીં જઈએ તો પૂતગલના સ્કંદને વર્ગણા કહેવાય. એવી 23 વર્ગણાઓ છે. એમાંથી 5 વર્ગણા એવી છે જે જીવ સાથે બંધાય છે, બાકીની વર્ગણાઓ જીવ સાથે બંધાતી નથી. એ બસ આકાશમાં છે, એનું એક્ઝિસ્ટન્સ છે પણ એ જીવ સાથે બંધાતી નથી. કઈ 5 વર્ગણા જીવ સાથે બંધાય છે? આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારમાણા. આ ક્રમ યાદ રાખજો, આડુંતેડું ના કરતા. આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારમાણ વર્ગણા. આ ક્રમ એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ વર્ગણાઓ આ ઓર્ડરમાં સૂક્ષ્મ થતી જાય છે. ફરીથી, આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારમાણ વર્ગણા. એટલે જેવી રીતના આહાર વર્ગણાથી આપણા શરીર બને છે, આ ઔદારિક શરીર અથવા વૈકરિક શરીર દેવોનું અથવા મુનિરાજનું આહારક શરીર, બરાબર? 3 શરીર જે છે એ આહાર વર્ગણાથી બને છે. એના સિવાય આ જેટલા પણ પૂતગલો આપણને દેખાય છે ને, આ બધું આહાર વર્ગણાથી બનેલું છે. આ ઘર, મકાન, આ કપડાં, જેટલું જેટલું દેખાય છે પૂતગલ એ બધું આહાર વર્ગણાથી બનેલું છે. સિમ્પલ લોજિકથી એ રીતે સમજવું, બરાબર? હવે આ શરીર જીવ સાથે બંધાયેલું છે, કપડાં જીવ સાથે બંધાયેલા નથી, પણ તો પણ એ કોઈક તો પદાર્થથી બનેલા છે ને, એ પૂતગલ આહાર વર્ગણા છે. ખ્યાલ આવે? ઓકે. આહાર વર્ગણાથી ઔદારિક શરીર, વૈકરિક શરીર, આહારક શરીર. હવે જો વૈકરિક શરીર કોને હોય? હા સોરી, દેવોને અને નારકીઓને. ઔદારિક શરીર કોને હોય? મનુષ્ય અને તિર્યં છે. અને આહારક શરીર કોને હોય? જે રુદ્ધિધારી ભાવલિંગી મુનિરાજો હોય એને જ હોય છે. હવે જે દ્રવ્ય પરિવર્તનનો ટોપિક છે એમાં આપણે પૂતગલોને ગ્રહણ કર્યા છોડ્યા સંસારની વાત કરશું ને, એટલે એમાં આહારક શરીરવાળા મુનિરાજોને ન લેવા, કેમ કે એ તો ભાવલિંગી સંત છે, હમણાં અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા જશે. ખ્યાલ આવે છે? તો ઔદારિક શરીર અને વૈકરિક શરીર બે ગયું છે. પછી આગળ તેજસ વર્ણાથી શું બને છે? તેજસ વર્ણાથી તેજસ શરીર બને છે, બરાબર. હવે જો ઔદારિક શરીર તો આપણને દેખાય છે, તેજસ શરીર દેખાતું નથી, પણ તેજસ શરીરની એક આભા આપણને ફીલ થાય છે. જેવી રીતના મૃતક શરીર હોય, બાજુમાં ડેડ બોડી હોય અને જીવતો વ્યક્તિ સૂતેલો હોય, તો બેના શરીરમાં તમને એક જાગૃતિ જુદી દેખાય ને, ઓલું તેલ પડી ગયેલું છે શરીર, અને આમાં એક જાગૃતિ છે, તો તેજસ શરીરને કારણે છે, બરાબર. આગળ જઈએ, ત્રીજું છે ભાષા વર્ગણા. ભાષા વર્ગણા આપણને દેખાતી નથી, દેખાય છે પણ સંભળાય છે. આ ચક્ષુ ઇન્દ્રિયથી જેટલી વસ્તુ દેખાય છે એ સ્થૂળ છે, અને અન્ય ઇન્દ્રિયોથી જે દેખાય છે એ સૂક્ષ્મ છે વધારે. એટલે દર્શનોપયોગમાં પણ બે ભેદ પાડ્યા, ચક્ષુ દર્શનોપયોગ અને બાકી બધાને અચક્ષુ કહી દીધા. ખ્યાલ આવે છે કે નહીં? તો ચક્ષુ ઇન્દ્રિય વધારે સ્થૂળ છે. આપણે અવગ્રહમાં પણ વ્યંજન અવગ્રહમાં ચક્ષુને મન ન લીધું, ખાલી બાકીની બધી ઇન્દ્રિય લીધી, બરાબર. ચાલો આગળ. તો આહાર સૌથી સ્થૂળ, પછી એનાથી વધારે સૂક્ષ્મ તેજસ, એનાથી વધારે સૂક્ષ્મ ભાષા વર્ણા, એનાથી વધારે સૂક્ષ્મ મનોવર્ણા. જેનાથી આ દ્રવ્ય મન બને છે એ તો નથી દેખાતું કે નથી સંભળાતું કે નથી સૂંઘી શકાતું, કોઈ ઇન્દ્રિયથી જાણી શકાતું નથી. જે દ્રવ્ય મન છે ને, આપણે ઓપરેશન કરે તો કઈ નીકળે છે? અરે નીકળે છે, પણ ખબર નથી પડતી, એટલું સૂક્ષ્મ છે. ખ્યાલ આવે? એના પછી જે કારમાણ વર્ગ, કારમાણ વર્ગના સૂક્ષ્માથી સૂક્ષ્મ ઉદ્ગલ સ્કંદો છે. ખ્યાલ આવે? જે છ પ્રકારના સ્કંદો છે એમાં સૂક્ષ્મ 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 સ્કંદો આવે છે ને, તો સૂક્ષ્મ સૂક્ષ્મ નહીં પણ એની ઉપર સૂક્ષ્મ સ્કંદો એ આ કારમાણ વર્ગના છે. ખ્યાલ આવે? આ પાંચ પ્રકારના ઉદ્ગલો છે જે જીવ સાથે બંધાય છે. હવે આમાં આપણે બે ભેદ પાડ્યા, ન કર્મ અને કર્મ. તો કર્મમાં કયા જશે અને ન કર્મમાં કયા જશે? કારમાણ વર્ગના કર્મમાં જશે અને બાકીના ન કર્મ. કયા કયા ન કર્મમાં જશે? ક્રમમાં આહાર વર્ગના, તેજસ વર્ગના, ભાષા વર્ગના અને મનોવર્ગ, બરાબર. ઓકે, હવે આમાંથી જો આપણે આહારક શરીરને કાઢી નાખ્યું, આહારક શરીરને કાઢી નાખ્યું, હવે એક સાથે કોઈ જીવને ઔદારિક શરીર ને વૈકરિક શરીર બે એક સાથે બંધાય કે નહીં? ફરીથી ક્વેશ્ચન પૂછું છું, ધ્યાનથી સાંભળજો. આપણે હમણાં પૂતગલોને ગ્રહણ કરવાના છે ને, કેમકે પૂતગલ પરાવર્તનની આપણે વાત કરશું, તો એક સાથે ઔદારિક શરીરની આહાર વર્ણા અને વૈકરિક શરીરની આહાર વર્ણા એ બે એક સાથે કોઈ જીવને ગ્રહણ થાય કે નહીં? જો એક સાથે મોટા ભાગે 99% બેમાંથી એક જ થાય છે. જે મનુષ્ય અને તિર્યન છે તો એને ઔદારિક શરીરના આહાર વર્ગણાના પૂતગલો ગ્રહણ થાય છે, એની સાથે એને ભાષા વર્ગણા અને તેજસ વર્ગણા, બરાબર. અને જો સંઘની પંચેન્દ્રિય છે તો મનોવર્ગણા પણ, બરાબર. આટલી એને ગ્રહણ થાય છે. અને જે દેવ અને નારકી છે એને એને વૈકરિક શરીર, એની સાથે તેજસ, ભાષા અને મનોવર્ણા, કેમ કે તો સંઘની પંચેન્દ્રિય જ છે નિયમથી. હવે જો ભરત ચક્રવર્તી જેવા અને અમુક વિક્રિયા રૂદ્ધિધારી મુનિરાજો હોય છે, જેવી રીતના કે વિષ્ણુકુમાર મુનિરાજ, ખ્યાલ આવે છે ને, એટલે હાથ આમ કર્યો હતો, તો એવા જીવોને વિક્રિયા પણ છે, તેમને વૈકરિક શરીર હોય છે, એમને ઔદારિક અને વૈકરિક બે એક સાથે થાય છે. કેમ ભાઈ એક્સેપ્શનને સાઈડ પર રાખ્યો, વિક્રિક રિદ્ધિ પણ એ રિદ્ધિ એ કયા શરીરથી બને, એના માટે વિક્રિયા કરવી પડે ને, તો એ વિક્રિયા કરવા માટે એવું વૈકરિક ઉદ્ગલનું શરીર જોઈએ. એનું શરીર આપણા શરીર કરતાં થોડું જુદું છે, બરાબર. ઓકે ચાલો, તો આ જે ચાર વર્ગણાઓ, ઔદારિક શરીર, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા અને મનોવર્ગણા, આ પૂતગલોનું ગ્રહણ જે જીવોને થાય છે ત્યાં ન કર્મ પુદ્ગલ પરાવર્તનનું કાઉન્ટિંગ થશે ઓર વૈકરિક શરીર તેજસ વર્ગના ભાષા વર્ગના મનોવર્ગના એમનું જ્યાં ગ્રહણ થાય છે તો ત્યાં ન કર્મ પુદ્ગલ પરાવર્તનનું કાઉન્ટિંગ થશે અને આ બાજુ ફક્ત આઠ કર્મોનું જ્યાં ગ્રહણ છે ત્યાં કર્મ પુદ્ગલ પરાવર્તનનું કાઉન્ટિંગ થશે. સો ફાર આર યુ વિથ મી? બહુ કન્ફ્યુઝિંગ છે અત્યાર સુધી કે સમજાય છે? સમજાય છે બધાને? જો દરેક જીવ, દરેકે દરેક જીવ જે સંસારી છે ઇન્ક્લુડિંગ અરિયન લોકો, દરેકે દરેક જીવ દર સમયે પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરે છે. કરે છે કે નહીં? એ પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરે છે તો એમાં બે જાતના પુદ્ગલ પરમાણુઓ હોય છે. એક છે ન કર્મ પરમાણુ અને એક છે દ્રવ્ય કર્મ પરમાણુ. દ્રવ્ય કર્મ પરમાણુમાં કારમાણ વર્ગણાને જ ગ્રહણ કરે છે, બરાબર? અને ન કર્મ પરમાણુમાં કોને કોને ગ્રહણ કરે છે? તો આહારક, એમાં આહાર ઔદારિક શરીર કે વૈકરિક ડિપેન્ડ્સ, આહારક પરમાણુઓ, તેજસ પરમાણુ, ભાષા પરમાણુ અને ડિપેન્ડિંગ મનોવર્ગણાઓ છે કે નહીં એના ઉપર. આટલું ક્લિયર? હવે જો આગળ વધીએ, હવે જો સૌથી પહેલા આપણે બે પરાવર્તનની ડેફિનેશન વાંચી લઈએ. ભૈયા નેક્સ્ટ સ્લાઇડ બીજો. હા, ન કર્મ દ્રવ્ય પરિવર્તન વાંચી છે જો સ્લાઇડમાંથી. ઔદારિક, તેજસ ઓર કારમાં અથવા વૈકરિક, તેજસ ઓર કારમાં ઇન તીન શરીર ઓર છ પર્યાપ્ત કી, છ પર્યાપ્તિ કી યોગ્ય જો પુદ્ગલ સ્કંદ એક સમય મેં એક જીવને ગ્રહણ કીએ. ફર્સ્ટ સમય જે સપોઝ આપણે ટાઈમ ક્લોક અહીંયાથી શરૂ કરીએ, એક સ્ટોપવોચ એક હાથમાં રાખજો, હંમેશા એટલું ધ્યાન રાખવાનું, એક હાથમાં સ્ટોપવોચ રાખજો જેમાં ટાઈમ કાઉન્ટ થાય છે અને બીજા હાથમાં તમારું કેલ્ક્યુલેશન રાખજો ગણિત. તો તમે એક બાજુ સ્ટોપવોચ ચાલુ કરી અને એ જ સમયે, ફર્સ્ટ સમયે જે ન કર્મ પરમાણુઓ જીવે ગ્રહણ કર્યા, તો કયા કર્યા? કે કાં તો ઔદારિક તેજસ કારમાં, આ તો વૈકરિક તેજસ કારમાં, બરાબર? મનો ગણી લેવા. તો એ એમણે ગ્રહણ કર્યા. હવે આગળ જો ગ્રહણ કીએ વહ જીવ પુનઃ ઉસી પ્રકાર કે સ્નિગ્ધ વૃક્ષ સ્પર્શ વર્ણ રસ ગંધ, જે સ્પર્શ રસ ગંધ વર્ણની પર્યાયો છે ને, 20 પર્યાયો છે સ્પર્શ રસ ગંધ વર્ણની, ખ્યાલ છે? જો સ્પર્શની ઠંડુ ગરમ, હલકું ભારી, રૂખું ચીકનું, કડક અને નરમ, પછી રસની કાચો પીળો, ખાટો મીઠો, તુરો કડવો અને કશાયેલો, બરાબર? પછી રસની, ના રસની તો કીધું, સ્પર્શ રસ ગંધ, ગંધની સુગંધ અને દુર્ગંધ બે, અને વર્ણની તો પાંચ, બરાબર? કાળો સફેદ લાલ પીલો અને લીલો, બરાબર? એવી રીતના 20 પર્યાયો છે ટોટલ પુદ્ગલ, બેઝિક પર્યાય, બાકી ડિટેલમાં તો ઘણી છે, દરેક ગુણની એક એક પર્યાયો આવશે ને. તો જો વહ જીવ પુનઃ ઉસી પ્રકાર કે, ઉસી પ્રકાર કે એટલે એ જ પુદ્ગલ, ઉસી પ્રકાર એટલે કોઈ બીજા જાતના પુદ્ગલો એમ નહીં, વોહી પુદ્ગલ વોહી પર્યાય મેં સ્પર્શ રસગંધ વર્ણ કી આદિ મેં તથા તીવ્ર મંદ યા મધ્યમ ભાવ વાલે, એટલે તીખો સ્વાદ લઈએ તો ખાલી તીખો એમ નહીં, જે પર્ટિક્યુલર તીખો હોય એવો જ તીખો, ખ્યાલ આવ્યો કે ને? જેવી રીતના સમજો આ ઘઉવર્ણવાળા શરીરના પરમાણુઓ છે, તો ઘઉવર્ણમાં ઘણી તારતમ્યતા હોય ને, કોઈ ગોરું હોય કોઈ વધારે કાળું હોય, તો એમ નહીં, જેવો છે એવા જ, સેમ ઇન્ટેન્સિટી વાળા, તીવ્ર મંદ યા મધ્યમ ભાવ વાલે સ્કંદો કો ગ્રહણ કરતા હૈ તબ એક કર્મ દ્રવ્ય પરાવર્તન હોતા હૈ, સોરી નો કર્મ દ્રવ્ય પરાવર્તન હોતા હૈ. બીચ મેં જો અન્ય નો કર્મ કા ગ્રહણ કિયા જાતા હૈ ઉને ગણના મેં નહીં લેના, મતલબ સ્ટોપવોચ ચાલુ રાખજો પણ ગણનામાં ન લેવું. હવે કેવી રીતના હું થોડી વારમાં સમજાવીશ કે વચ્ચે આવે એનો શું મતલબ. ઉસકો ઉસમે પુદ્ગલો કી સંખ્યા ઓર જાતિ बराबर उसी प्रकार नौ कर्म की होनी चाहिए। ख्याल आवे जो? जो एक सिंपल एक्जाम्पल थी पहले आप समझिए तो बोलू बहु इजी थी। समझो तमारी पास एक सौ रुपया की नोट है तमारा खिस्सा में, ये सौ रुपया की नोट नो सीरियल नंबर 1 2 3 4 5 6 जे छे छे बराबर, समझो 1 2 6 छे। हवे सौ रुपया की नोट पण कई छे एली जूनी वाली नहीं हमणा नवी वाली बराबर, ख्याल में आव्यो? अने कया यर में प्रिंट थयेली छे समझो 2023 में, 2023 में प्रिंट थयेली सौ रुपया की नोट विथ सीरियल नंबर 1 2 3 4 5 6 ए तमारा खिस्सा में छे। હવે સમજો બધા પાસે સો રૂપિયાની નોટ હશે કે નહીં? તો આ રૂમમાં ટોટલ સો રૂપિયાની નોટો કેટલી? સમજો સો નોટો છે, સમજો સો નોટો છે, તો દેર આર ટુ ફેક્ટર્સ, એક તો એક નોટ મારી પાસે છે અને બજારમાં સો નોટ છે બરાબર, ઓકે। હવે આને હું થોડું વધારે કોમ્પ્લેક્સ કરું છું। સમજો તમારી પાસે સો રૂપિયાની નોટોની બંડલ છે, આખું ગડ્ડી છે, ખ્યાલ આવ્યો? એનો સિરિયલ નંબર 1 2 3 4 5 6 અને પછી સેવન્થ ડિજિટ કીપ ચેન્જિંગ ફ્રોમ, અથવા સિક્સ અને સેવન્થ કીપ ચેન્જિંગ, વોટ એવર, સમજી લો કે તમારે એને 1 થી 100 સુધી લઈ જવાના છે। અને સમજો માર્કેટમાં બી બધા પાસે સો નોટો નહીં સો બંડલ છે, એટલે ટોટલ 10,000 નોટો છે। હવે દેર આર ટુ ફેક્ટર્સ, વન ફેક્ટર ઇઝ કે તમારી પાસે કેટલી નોટ છે, કે સો નોટ છે। સમજો તમારી પાસે 10 જ નોટ હોત તો હમણાં 10 આવી એ તમારે 10 પાછી મેળવવાની છે, ખ્યાલ આવે? તમારે 100 પાછી મેળવવાની છે, ઇઝ ધેટ મોર ડિફિકલ્ટ કે 10 પાછી મેળવવાની છે ડિફિકલ્ટ? 100 મેળવવી ઇઝ મોર ડિફિકલ્ટ, ખ્યાલ? સમજો તમારી પાસે એક જ નોટ હોય એ તમે ફ્રૂટ્સ લેવા માટે આપી દીધી અને એ માર્કેટમાં ફરી વળી અને પાછી એ નોટ તમારી પાસે ક્યારે આવે? ક્યારે ને ક્યારેક આવી શકે ને, કેમ કે હવે સમજો કે આપણે આટલો જ રૂમ છે, સમજો 50 જ લોકો છે અને એમાં જ વેપાર થાય છે, તો ફરતી ફરતી પાછી મારી પાસે આવે। સેકન્ડ ફેક્ટર છે કે કેટલું મોટું ગ્રુપ છે, ખ્યાલ આવ્યો? કે બજારમાં કેટલી નોટો છે, બે ફેક્ટર આપણે કીધા, એક તો મારી પાસે કેટલી નોટો છે અને બજારમાં કેટલી નોટો છે। સમજો મારી પાસે એક જ નોટ હોય અને એને પાછી મેળવવાની ઇઝ ઇઝીયર, મારી પાસે 100 નોટો હોય અને એની જ પાછી 100 નોટો મેળવવી ઇઝ મોર ડિફિકલ્ટ, કેમ કે આપણે ફ્રૂટ ખરીદવા નીકળીએ તો કંઈ આખી ગડ્ડી તો ન આપે ને, એમાંથી 2-4 નોટો આપે તો 2-4 અહીંયા ગઈ, 2-4 અહીંયા ગઈ, 2-4 અહીંયા ગઈ, પાછી બધી પાછી ક્યારે હાથમાં આવે? સેમ ને સેમ બધી ક્યારે હાથમાં આવે? બહુ ડિફિકલ્ટ છે કે નહીં? હવે સમજો કે બજારમાં પણ 10,000 નહીં 10 લાખ નોટો છે, હવે એમાંથી મારે ઈજ 100 પાછી મેળવવાની, જો 10,000 નોટોમાંથી 100 મેળવી હોય તો ઇઝી પડે, કેમ કે ધ પૂલ ઇઝ સ્મોલર, અને 10 લાખમાંથી એ વધારે ડિફિકલ્ટ છે કે નહીં? હવે એને આપણે આમાં રિયાલિટીમાં લગાવીએ। સમજો તમે જીવે પહેલા સમયે, સમજો મેં વૈકરીક પરમાણુ ગ્રહણ કર્યું, હું દેવગતિમાં છું એમ સમજો, તો વૈકરીક એની સાથે તેજસ એની સાથે ભાષા એને મેં ગ્રહણ કર્યા ફર્સ્ટ સમય, દરેક જીવ એક સાથે એક સમયમાં અનંત પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ કરે છે, કેટલા ગ્રહણ કરે છે? અનંત। જો એક જ પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરતો હોય અને એ જ પાછો એક મેળવવાનો હોય ધેન ઇટ્સ ઇઝીયર, પણ તમારે અનંત તમે ગ્રહણ કર્યા, એ અનંતમાં દેર ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન કે આટલા ઔદારિકના, આટલા ભાષાના, આટલા તેજસના, બરાબર ને? અને એમાં સમજો હવે હું દેવગતિમાં છું, તો દેવગતિમાં મારો રંગ સમજો કે શુક્લ પીળો રંગ છે, મારો પીત સ્વર્ણ રંગના મારું શરીર છે, તો પીળા રંગના આ પરમાણુ આવ્યા, ખ્યાલ આવ્યો? હવે ત્યારે ભાષા જે છે તો મારો સ્વર બહુ મધુર છે, તો એ જાતના પરમાણુ આવે. હવે સમજો મારો એના પછીનો ભાવ માછલીનો થાય, માછલીનો ભાવ થાય તો એમાં મારો સ્વર કેવો હોય? તો એ જાતના પરમાણુ કેવા હોય? ખ્યાલ આવે છે કે કોરિલેશન કરતા જજો. અચ્છા સમજો, જે પરમાણુ મેં ગ્રહણ કર્યા, હવે સમજો મારું આયુષ્ય 10 સાગરોપમનું છે, 10 સાગરોપમનું આયુષ્ય છે. તો જે 9 કર્મના પરમાણુ મેં ગ્રહણ કર્યા એમાંથી અમુક પરમાણુ, સમજો એક સાથે મેં અનંત પરમાણુ ગ્રહણ કર્યા, એમાંથી 2 પરમાણુ 2 સમયમાં જ ખરી ગયા, 5 પરમાણુ છે એ સમજો 1 વર્ષ પછી ખરી ગયા, એમાંથી બીજા 10 પરમાણુ છે એ 1 સાગર સુધી મારી સાથે રહ્યા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એવું નથી કે જે એ અનંત પરમાણુ મેં ગ્રહણ કર્યા તો બધા એક સાથે છૂટી ગયા. સમજો આપણે પેલા કાર્ડ રમતા હોય ને, કાર્ડ રમતા હોય અને એમાં આપણે સમજો જોડીઓ બનાવી હોય, હા સમજો આપણે 3 એકા બનાવ્યા જોડી, અને નેક્સ્ટ ગેમ રમીએ તો ઓલા 3 એકા ઓલા પીસાઈ જાય ને પાછા, પણ હવે સમજો મેં 3 હમણાં પેર બનાવી અને સાથે મૂક્યા તો ઓલા પીસ્યા પછી દેર ઇઝ અ હાઈ પ્રોબેબિલિટી ને કે 3-3 કદાચ પાછા સાથે આવે. ખ્યાલ આવે છે કે નહીં? ઇટ ઇઝ અ પોસિબિલિટી કે 3 પાછા સાથે આવે, પણ સમજો ગેમ રમતા રમતા 1 એકો મેં પહેલા નાખી દીધો, 2 એકો મેં 5-4 પછી નાખ્યો, અને 3 હજી બીજી 5 પછી નાખ્યો. હવે પીસવામાં એ 3ના 5 સાથે આવવાની પોસિબિલિટી કેટલી? ખ્યાલ આવે? એવી જ રીતે પેલા અનંત પરમાણુની એક સાથે પાછી આવવાની પોસિબિલિટી કેટલી? ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા હવે સેકન્ડ પોઈન્ટ, આ તો એક પોઈન્ટ એ જોયો કે કેટલા પરમાણુઓ છે. તો જેટલો સેટ તમે મોટો કરતા જાઓ એટલું ડિફિકલ્ટ થતું જાય, બરાબર? હવે બીજું કે બજારમાં કેટલા પરમાણુઓ છે, ખ્યાલ આવ્યો કે નહીં? જો સમજો આ વિશ્વમાં જીવ કેટલા છે, જીવો કેટલા છે? અનંતમાં પણ અક્ષય અનંત, એટલે ક્યારેક ખતમ ન થાય એટલા. લાસ્ટ ક્લાસમાં જેણે હો આપણે વાત કરી હતી ને કે અહીંયા અનંત નિગોદના જીવો છે અને અહીંયા અનંત સિદ્ધના જીવો છે, અને એટલા બધા અનંત છે કે કાળ જતો જાય જતો જાય જતો જાય તો આ પુલ ખાલી ન થાય, આ ખાલી ન થાય, અહીંયા વધારો ન થાય સિદ્ધ ભગવાનમાં અને અહીંયા નિગોદમાં ઘટાડો ન થાય. કેમ કે જે અનંત કાળ પછી પણ જે 608 કરીને જશે, દેટ ઇઝ સો ઇન્ફાઇનાઇટલી સ્મોલ કમ્પેર્ડ ટુ ધીસ પાઈ, એટલે અનંત એટલા અનંત છે જીવો. હવે દરેક જીવ દર સમયે કેટલા પૂતગલને ગ્રહણ કરે છે? એક જીવ એક સમયમાં કેટલા પૂતગલ દરવ્યને ગ્રહણ કરે? જો થોડાક આ શબ્દો પણ ખ્યાલમાં હોવા જોઈએ. એક સમયમાં ગ્રહણ કરેલા પરમાણુઓ એને એક સમય પ્રબદ્ધ કહેવાય છે. ક્યારે સાંભળ્યો છે શબ્દ સમય પ્રબદ્ધ? એટલે એક સમયમાં ગ્રહણ થયેલા પરમાણુ, એ સમય પ્રબદ્ધની સંખ્યા પણ અનંતોમાં છે. કેટલામાં છે? અનંતમાં. તો ઓલા જીવો અનંત મલ્ટીપ્લાઈડ બાય અનંત પરમાણુ એક સમયમાં ગ્રહણ કરેલા, બરાબર? હવે મલ્ટીપ્લાઈડ બાય કેટલા સમયો છે? અત્યારથી એમ સમજો ને કે અનાદિકાળના કેટલા પરમાણુ આવ્યા? જો આજથી લઈને ભૂતકાળમાં તમે જાઓ તો અનંત કાળ ગયો કે નહીં? તો પૂતગલો એટલા બધા છે, એટલા બધા પૂતગલો છે કે અમુક પૂતગલો તો આપણે ક્યારેય ગ્રહણ જ નથી કર્યા. ખ્યાલ આવે છે? એટલે અનંત મલ્ટીપ્લાઈડ બાય અનંત મલ્ટીપ્લાઈડ બાય અનંત 3 વાર કરો તો બી પૂતગલો વધારે છે. ખ્યાલ આવે કે નહીં? એટલા બધા પૂતગલો માર્કેટમાં અવેલેબલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી પાસે પહેલા સમયમાં ગ્રહણ કરેલા અનંતનો એક સેટ છે. એ એક સેટ મેં થોડા થોડા કરીને મેં ખર્ચી નાખ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? એક સાથે ખર્ચ્યા નથી, થોડા થોડા કરીને ખર્ચ્યા, અને થોડા થોડા કરીને આખા ઓલામાં પાછા ભળી ગયા. હવે ઈના ઈ જ અનંત પરમાણુ, એવા ને એવા જ ગુણોની પર્યાય રૂપે અને એવી ને એવી જ તારતમ્યતાથી જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ પાછા બંધાય ત્યારે એને એક નોકર્મ દ્રવ્ય પરાવર્તન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? જો આ સાંભળીને એટલો વૈરાગ્ય થવો જોઈએ કે આ જીવ આટલા લાંબા અનાદિકાળથી, જેની કોઈ ગણતરીની સીમા નથી, ખ્યાલ આવે ને, આપણા મગજમાં બેસે એવી વાત નથી, એટલો લાંબો કાળ છે, એટલો લાંબો કાળથી આ જીવ પરાવર્તન કરી રાખે છે. જો હજી તો આપણે કર્મમાં આવશું ને હજી મજા આવશે. જો કર્મની વાત કરીએ પછી હું થોડું ગણિત પણ તમને બતાવું. નેક્સ્ટ પરિભાષા આ જઈએ, ભાઈ નેક્સ્ટ સ્લાઇડ. જો કર્મ દ્રવ્ય પરિવર્તન, એક જીવને એક સમયમાં 8 પ્રકાર કે કર્મ સ્વભાવ વાલે જો પુદ્ગલ ગ્રહણ કિયે છે, વૈસે હી કર્મ સ્વભાવ વાલે પુદ્ગલો કો પુનઃ ગ્રહણ કરે તબ એક કર્મ દ્રવ્ય પરિવર્તન હોતા હૈ. બીચ મેં ઉન ભાવો મેં અન્ય પ્રકાર કે દૂસરે જો જો રજકણ ગ્રહણ કિયે જાતે હૈ ઉને ગણના મેં નહીં લિયા જાતા. ઉન 8 પ્રકાર કે કર્મ પુદ્ગલો કી સંખ્યા ઔર જાતિ બરાબર ઉસી પ્રકાર કે કર્મ પુદ્ગલો કી હોની ચાહિયે. જો સમજો, એક સમયમાં સમજો વર્તમાનમાં મેં મનુષ્ય પર્યાયમાં કંઈ પાપના ભાવ કર્યા, સમજો મિથ્યાત્મના મેં પરિણામ એવા તીવ્ર કર્યા કે મને 70 કોડાકોડી સાગરોપમના કર્મ પરમાણુ બધાય. ખ્યાલ આવે છે ને? મિથ્યાત્વ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 70 કોડાકોડી સાગરો. બરાબર. હવે સમજો કે એક સમયમાં મેં જેટલા કર્મ બાંધ્યા એને કહેવાય એક સમય પ્રબળ. એ એક સમય પ્રબળ એ કર્મ, એ કર્મ તો 7 કે 8 પ્રકૃતિઓમાં વિભાજિત થશે ને, ડિપેન્ડિંગ ઓન હમણાં આયુ બંધાય છે કે નહીં. એ કર્મ પરમાણુ સમજો, હમણાં આયુ નથી બંધાતું, કોમ્પ્લેક્સિટી નહીં જોઈએ, એને સાઈડ પર રાખો. તો 7 પ્રકૃતિમાં એ કર્મ વિભાજિત થશે. કેવી રીતના થાય તમને ખ્યાલ છે? એની ક્વોન્ટિટી કેટલી? જ્ઞાનાવરણના કેટલા, દર્શનાવરણના કેટલા, ખબર છે? જો દરેક કર્મની એક ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, એક ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, જેવી રીતના દર્શન મોહનિયની 70 કોડાકોડી સાગરો, પછી ચારિત્ર મોહનિયની 30 કોડાકોડી સાગરો, જ્ઞાન દર્શન વીર્ય એની 20-20 કોડાકોડી સાગરો, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર છે. ઉત્કૃષ્ટ સ્થિતિ આ બધાની, તો જે 70, 30 અને 20 આ જે રેશિયો થયો ને, તો આવનારા સમય પ્રબદ્ધ પરમાણુઓ સમજો 1 લાખ પરમાણુ આવ્યા, એ 1 લાખ પરમાણુને આ રેશિયોમાં ડિવાઈડ કરવાના 70, 30 અને 20. ખ્યાલ આવે છે? એ રેશિયોમાં એટલા પુદ્ગલ પરમાણુ મિથ્યાત્વના, આટલા જ્ઞાનાવરણના, આટલા દર્શનાવરણના, એ જાતનું ડિવિઝન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજો કે મેં એટલા તીવ્ર મિથ્યાત્વના પરિણામ કર્યા કે એ પરમાણુ 70 કોડાકોડી સાગરોપમ સુધી મારી સાથે બંધાય, તો ડેફિનેટલી નેક્સ્ટ 70 કોડાકોડી સાગરોપમ સુધી એ પરમાણુ અવેલેબલ નથી ને પાછા બંધાવવા માટે, કેમ કે એ તો મારી સાથે જ બંધાયેલા છે. બાંધેલાને કેવી રીતના ફરીથી બાંધો? ખ્યાલ આવ્યો કે નહીં? એ એકવાર છૂટશે, એ એકવાર ખરશે, પછી માર્કેટમાં પાછા અવેલેબલ થશે, પછી ક્યારેક તો હું એને પાછા બાંધીશ. સમજાય છે કે નહીં? તો 70 કોડાકોડી સાગરોપમ જેટલો કાળ એ તો આમ મજાકમાં વયો ગયો. ખ્યાલ આવે છે કે નહીં? જે નેક્સ્ટ રાઉન્ડ ઓફ બાંધવાની ઓપોર્ચ્યુનિટી મળવા માટે થઈને 70 કોડાકોડી સાગરોપમ નીકળી ગયો, અને આવી તો અનંત ઓપોર્ચ્યુનિટી આવશે પછી બીજી વારે બંધાશે. આ સમજાય છે કે ભાવવાસન થાય છે? એક કલ્પકાળ કેટલો? ઉત્સરપીણી ને અવસરપીણી 20 કોડાકોડી સાગરો, એટલે 3 વાર ચક્કર ખાઈ લીધું, 3.5 વાર, ત્યારે જઈને તો ઓલા ઓરિજિનલ પરમાણુ હજી ખર્યા, પછી બીજી વાર એ ખર્યા, એટલે હવે નેક્સ્ટ ટાઈમ પાછા અવેલેબલ થયા ગ્રહણ કરવા માટે. ખ્યાલ આવે છે? થોડું વધારે તમે એને ડિટેલમાં જઈને સમજો ને તો આપણને અધધ થઈ જાય છે, ઓહો આ શું છે. જો આના માટે, આને સમજવા માટે આપણા શાસ્ત્રોમાં એક યંત્ર બનાવીને આપ્યું છે. યંત્ર એટલે મેકેનિઝમ ટુ કાઉન્ટ, જો આપણે એને બ્રીફલી જોઈએ છે જો કોઈ સમજાય તો સમજો. ભાઈ નેક્સ્ટ સ્લાઇડ કીજો, એક સ્પષ્ટીકરણ સ્કીપ કરી દીજે. અભી ટેબલ પે જઈએ. આ ટેબલ દેખાય છે બધાને? એ ટેબલમાં જો ચાર રોસ છે. પહેલા તો ચાર રો છે અને છ કોલમ્સ છે. આટલું બધાને ખ્યાલ આવ્યો? ટેબલની અંદર ત્રણ પ્રકારના સિમ્બોલ છે. એક ઝીરો છે, એક પ્લસ છે અને એક વન છે. નીચે જો લેજન્ડ છે, જે ઝીરો છે એ અગ્રહિત પરમાણુઓ છે. અગ્રહિત પરમાણુ એટલે પહેલા સમજો, જે હમણાં સમજો, આજથી મેં કાઉન્ટિંગ શરૂ કર્યું, આજથી મેં કાઉન્ટિંગ શરૂ કર્યું, તો એવા પરમાણુઓ જે આજ પછી મેં ગ્રહણ નથી કરેલા, આજ પછી એ ધ્યાનમાં રાખજો. જરા સમજો, પહેલા સમજો. આજે મેં અનંત પરમાણુ ગ્રહણ કર્યા. એ ગ્રહણ કરેલા પરમાણુને ગ્રહિત પરમાણુ કહેવાય. ગ્રહિત તો પહેલા સમયે ગ્રહિત કેટલા? કે જે અનંત ગ્રહણ કર્યા તે. પછી સમજો બીજા સમયે નવા અનંત ગ્રહિત કર્યા, બરાબર? તો એ હવે ગ્રહિત કેટલા? કે ઓલા અનંત અને આ અનંત. ખ્યાલ આવે? ત્રીજે સમયે હજી અનંત મેં ગ્રહણ કર્યા, તો હવે ગ્રહિત કેટલા? અનંત પ્લસ અનંત પ્લસ અનંત. ખ્યાલ આવે છે? તો અમાઉન્ટ ઓફ ગ્રહિત પરમાણુ વધતા જાય છે. અગ્રહિત એટલે કે જે ગ્રહણ કર્યા જ નથી. ટોટલી ન્યૂ સેટ. ખ્યાલ આવે? ટોટલી અનંત પરમાણુ ગ્રહણ કરું છું તો એ અનંતે અનંત નવા છે, એકે ગ્રહણ કરેલા નથી. એને કહેવાય અગ્રહિત. ખ્યાલ આવ્યો? અને મિશ્ર એટલે કે સમજો એ અનંતમાંથી એક પણ પરમાણુ ગ્રહણ કરેલું છે તો મિશ્ર, બરાબર? એ અનંતમાંથી સમજો એક બે પાંચ અસંખ્યાત કે અનંત ગ્રહણ કરેલા છે તો એ મિશ્ર સેટ. એમાં એક પણ જો અગ્રહણ કરેલું હોય તો પણ મિશ્ર. ખ્યાલ આવ્યો? આખા સેટને મિશ્ર કહેવાય. તો તેમાં ત્રણ સિમ્બલ છે, એક અગ્રહિતનું ઝીરો, મિશ્રનું પ્લસ અને ગ્રહિતનું વન. હવે આને રીડ કેવી રીતના કરવું જો સમજો. હવે રો વન કોલમ વન, રો વન કોલમ વનમાં સાઇન શું છે? ઝીરો ઝીરો પ્લસ. આનો શું મતલબ પહેલા સમજો. અગ્રહિત અગ્રહિત મિશ્ર, એનો મતલબ શું પહેલા એ સમજો. સમજો મેં આ સમયથી કાઉન્ટિંગ ચાલુ કર્યું તો એના પછીના ફર્સ્ટ સમયે કેવા પરમાણુ ગ્રહણ થશે? તો બધા અગ્રહિત પરમાણુ ગ્રહણ થશે. કેમ કે હજી તો આ મારી પાસે છે ને, આ બધા તો મારી પાસે છે, તો પાછા એ કેવી રીતના ગ્રહણ થાય? તો હવે હમણાં ટોટલી ન્યૂ સેટ ગ્રહણ થશે. ખ્યાલમાં આવ્યો? હવે સેકન્ડ સમય, સેકન્ડ સમયે પણ ટોટલી ન્યૂ સેટ ગ્રહણ થશે. થર્ડ સમય પાછો ટોટલી ન્યૂ સેટ ગ્રહણ થશે. એમ કરતા કરતા અનંત સમય સુધી અગ્રહિત 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 જ ગ્રહણ થયા કરશે. જ્યાં પણ બે સિમ્બલ કોન્સિક્યુટિવ આવે ને, એનો મતલબ અનંતવાર સમજવાનો. ખ્યાલ આવે? તો પહેલા બે ઝીરો લખેલા છે એનો મતલબ શું? કે આજથી લઈને અનંત સમય સુધી પહેલા અગ્રહિત ગ્રહણ થશે. પછી એકવાર પ્લસ લખ્યું એટલે એકવાર મિશ્ર પરમાણુ ગ્રહણ થશે. ખ્યાલ આવે? જે અનંત પરમાણુ મેં પહેલા સમયે ગ્રહણ કર્યા હતા એ ક્યારેક તો રિલીઝ થશે, અને એમાંથી સમજો એકાદ પરમાણુ પણ પાછું આવી ગયું તો એ મિશ્રનો સેટ થઈ ગયો. આટલું સમજાયું? આટલું ખ્યાલમાં આવ્યું? અનંત સમય પછી થશે. પહેલા અનંત સમય સુધી તો અગ્રહિત જ આવ્યા કરશે, કેમ કે આટલા બધા છે પરમાણુઓ, આટલા બધા પરમાણુઓ છે જેમાંથી આપણી પાસે ઓપ્શન છે ગ્રહણ કરવા.
તો બીજા સમય કઈ સમયક્રમશે
હશે બી ખરા તરત નથી આવતા. આવી પણ શકે. જો આપણે એક્ઝામ્પલ જોશું થોડીક વારમાં. સમજો એ બીજા વચમાં આવી પણ જાય તો એને કાઉન્ટ નહીં કરવાનું. કાઉન્ટિંગ આ રીતે જ કરવાનું, પેલી સ્ટોપવોચ ચાલુ રાખવાનું પણ કાઉન્ટ નહીં કરવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? સમજો કે તમે પહેલા સમય અનંત ગ્રહણ કર્યા, એમાંથી બે પરમાણુ બીજે સમયે ઉદયમાં આવી ગયો, બે પરમાણુ, અને ત્રીજે સમયે સમજો એ બે માંથી એક પરમાણુ પાછું આવી ગયું તો એ તો મિશ્ર થઈ ગયું ને. પણ એ કાઉન્ટ નહીં કરવાનું. પહેલા આનંદ સુધી આ અગ્રેત થવા જોઈએ. ખ્યાલમાં આવ્યો? હાજી, બે ઝીરો, બે કોન્સિક્યુટિવ લખે એટલે અનંતવાર એમ સમજવા. બે ઝીરો ડઝન્ટ મીન બે સમય. ખ્યાલ આવે? બે ઝીરો ડઝન્ટ મીન બે સમય. જો નીચે લખેલું છે બે ઝીરો ઇઝ ઇક્વલ ટુ અગ્રહિત કા ગ્રહણ અનંતવાર. ખ્યાલ આવે? અચ્છા, હવે જો આગળ, હજી સસ્પેન્સ ખુલે છે. હવે આવો સેકન્ડ કોલમ ફર્સ્ટ રો, એમાં કયું સાઇન છે? પાછું ઝીરો ઝીરો પ્લસ એટલે અગ્રહિત અગ્રહિત નિશ્ચય. એટલે કેવી રીતના થયું? પહેલા અનંતવાર અગ્રહિત ગ્રહણ કર્યા, એકવાર મિશ્ર થયું, પછી પાછા અનંતવાર અગ્રહિત કર્યા, પછી પાછું એકવાર મિશ્ર થયું. હવે આગળ થર્ડ કોલમમાં વધવાનું કે નહીં? ના. તમે ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમને હવે મળાવીને જુઓ તો પ્લસ સાઇન પણ બે વાર થઈ ને, એટલે પ્લસ સાઇન એટલે મિશ્ર પણ હવે અનંતવાર થવા જોશે. ખ્યાલ આવે ને? સમજો, અનંત સમય અગ્રહિત, પછી એકવાર મિશ્ર, પાછું અનંત સમય અગ્રહિત, પછી બીજી વાર મિશ્ર. ત્યાં સ્ટોપ નહીં થવાનો. અનંત સમય અનંત અગ્રહિત, ત્રીજી વાર મિશ્ર, અનંત અગ્રહિત, ચોથી વાર મિશ્ર. એમ કરતા કરતા મિશ્ર પણ અનંતવાર થવા જોઈએ. અગ્રહિત ડબલ વાર અનંત થયા ને? અનંત મલ્ટીપ્લાઈડ બાય અનંત બે વાર થયા. જેવી રીતના ઘડિયાળ આપણી હોય, ઘડિયાળમાં સમજો કે સેકન્ડનો કાંટો એક વાર ફરે તો મિનિટનો કાંટો એક જ ડબલ આગળ વધે. હા, એટલે સેકન્ડનો કાંટો આખું ચક્કર ફરી જાય તો મિનિટનો એક જ ડબલ ફરે ને. હવે મિનિટના કાંટાને આખું ફરાવવું હોય તો સેકન્ડે કેટલી વાર ફરવાનું? તો એને એટલી બધી વાર ફરવું પડશે કે નહીં? એવી જ રીતે અહીંયા મિશ્રનું અનંતવાર કરવું હશે તો વચમાં અગ્રહિતે એટલી વાર અનંત 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 કરવા પડશે. આ ખ્યાલમાં આવ્યો કે નહીં? હવે એના પછી થર્ડ કોલમમાં આવો. થર્ડ કોલમ ફર્સ્ટ રો, ઝીરો ઝીરો વન. વન શું છે? ગ્રહિત પરમાણુ. કે અનંતવાર હવે અગ્રહિત 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 કરી કરીને વચમાં અનંતવાર મિશ્ર પણ કર્યા, એના પછી પાછા અનંતવાર અગ્રહિત કર્યા, પછી એક સમય ક્યારેક તો એવો આવશે જયારે તમે એ ને એ પરમાણુ એક વાર પાછા ગ્રહણ કરશો આખો લોટ. એને કહેવાય ગ્રહિત પહેલી વાર. પણ એ લોટ ભલે તમે ગ્રહણ કર્યો આખો, પણ સમજો એમાંથી એક પરમાણુ સફેદની બદલે કાળો નીકળો તો ગયો, તો ખતમ, તો ન ચાલે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ગ્રહિત ભલે આવી ગયું પણ એ પરાવર્તન ત્યાં પૂરું નથી થયું. આ સમજાયું કે નહીં? હા, જેવા પહેલા હતા એ જ પરમાણુ, એ જ તારતમ્યતાથી, એ જ ગુણોની પ્રોપર્ટી સાથે. તમને ખ્યાલ છે? જે પૂતગલ પરમાણુ હોય ને એની એવી પ્રોપર્ટી છે કે પૂતગલ પરમાણુ જ્યારે વર્ગણાઓમાં જાય તો સ્કંદ રૂપે બને ને, પરમાણુમાંથી સ્કંદ બને છે. સ્કંદમાંથી પાછું છૂટોય પડી જાય, છૂટો પડીને બીજા સ્કંદમાં જઈ શકે. એટલે એ પરમાણુ સમજો પહેલા આહાર વર્ગણામાં હતો, હવે એ પરમાણુ ભાષા વર્ગણામાં વયો ગયો તો ન ચાલે. પ્રોપર્ટી એની બદલાઈ ગઈ તો એને એ જ પરમાણુ એને એ જ પ્રોપર્ટી સાથે પાછો આવવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ગ્રહિત આવ્યું તો પણ અહીંયા પૂરું નથી થયું. હજી તો જો આપણે ફર્સ્ટ લાઈનમાં જ છે, એ તો ચાર લાઈન બાકી, ત્રીજી લાઈન બાકી છે. ખ્યાલ આવ્યો કે
નહીં?
કલરને નહીં જોઈએ. એટલે હા હા, સોરી, એ પૂતગલ પરમાણુનો રંગ ઇઝ વન ઓફ ધ પ્રોપર્ટી ને, સ્પર્શ રસ ગંધ વર્ણ, અને એ તો ચાર જ જોઈ, બાકી બધી પણ જોવાની, બધી જ એમ. ચાલો હવે જો આગળ જુઓ, કોલમ ફોર ફાઈવ સિક્સ એને એક સાથે લઈ લઈએ તો વન ટુ થ્રી અને ફોર ફાઈવ સિક્સ આર એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ, બરાબર? એટલે જેવું મેકેનિઝમ હમણાં સુધી કર્યું, અનંતવાર અગ્રહિત એકવાર મિશ્ર, અનંતવાર અગ્રહિત એકવાર મિશ્ર, એમ કરીને અનંતવાર મિશ્ર, એના પછી અનંતવાર અગ્રહિત એકવાર ગ્રહિત. આવું સેમ રિપીટ કરો અન્ટિલ યુ ગેટ અનંતવાર ગ્રહિત. કેમ કે હવે થર્ડ અને સિક્સ્થ કોલમ જુઓ તો બે એકડા થયા ને, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આવું કરતા કરતા ગ્રહિત પણ અનંતવાર ગ્રહણ થશે. મને એક વસ્તુ કહો, તમે એક બાટલી છે, એ બાટલીમાં માર્બલ્સ છે, સ્ટોન્સ છે, સમજો લી ગોટીઓ, અમે 100 ગોટી છે, તમારે આ મુઠ્ઠીમાં 10 ગ્રહણ કરવાની. પાછી 10 કેવી હોવી જોઈએ કે જે પોઝિશનમાં પહેલી ગ્રહણ કરી હતી એ જ પોઝિશનમાં પાછી આવવી જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો તમે હાથ નાખીને આમ કેટલી વાર ખેંચો તો એ નહીં આવે પાછી, સમજો, એ નહીં 10 આવી પણ ગઈ તો પણ એની જગ્યા બદલાઈ ગઈ તો ન ચાલે. અરે 10 ખાલી 10 જ હોય ને અંદર, અને તમે એને પકડો તો એ પોઝિશનમાં આવતા કેટલો ટાઈમ લાગે. એટલે અહીંયા ગ્રહિતને પણ અનંતવાર ગ્રહણ કરો છો તો એ એવા ને એવા નથી આવતા. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આનું લોજિક તમે સમજી લો, આ યંત્રમાં આપણે વધારે ડિટેલમાં નથી જતા, પણ જો પહેલી લાઇનમાં ઝીરોઝ વધારે છે બરાબર, એટલે અગ્રહિત વધારે છે, પછી સેકન્ડ લાઇનમાં પ્લસીસ વધારે છે એટલે હવે મિશ્ર અનંતવાર થાય છે બરાબર, ત્રીજી લાઇનમાં પણ પ્લસીસ વધારે છે, પણ જો બીજી લાઇનમાં ઝીરોઝ વધારે હતા પ્લસ સાથે એટલે મિશ્ર સાથે અગ્રહિત છે, અહીંયા મિશ્ર સાથે ગ્રહિત વધારે છે. હવે ખ્યાલ આવ્યો કે? અને ફોર્થ લાઇનમાં ગ્રહિત જ વધારે છે, અને મિશ્ર અને ઓલા અગ્રહિત તો ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે, તો પણ એ અનંતવાર થાય છે. ચોથી લાઇનમાં આવ્યા પછી પણ ગ્રહિત જ ગ્રહણ કર્યા કરે, સમજો, એટલે અનંત પરમાણુમાંથી ગ્રહણ કર્યા પણ ગ્રહિત જ પાછા આવ્યા. પણ જો મેં પહેલા કહ્યું ને એવી રીતના ગ્રહિતનો સેટ મોટો થતો જાય છે ને દર સમયે, તો સમજો પહેલા સમયે જે અનંત પરમાણુ ગ્રહણ કરેલા, હવે તમે પાંચમા સમય ગ્રહિત પણ ગ્રહણ કર્યા તો એમાંથી 5 ગ્રહણ કરેલા આવ્યા પહેલા સમય, અને બીજા 5 બીજા સમય ગ્રહણ કરેલા આવ્યા તો એ ન ચાલે. સમજાયું કે નહીં? કે ફરીથી સમજો, પહેલા સમય વાળા જ અનંત જોઈએ. આ 10 સમય ગયા તો હવે 10-એ 10 સમયના ગ્રહિત થઈ ગયા. હવે 11મા સમય તમે ગ્રહણ કરો તો પહેલા સમયના અમુક આવ્યા, બીજા વાળા અમુક આવ્યા, ત્રીજા વાળા અમુક આવ્યા, તો ટોટલ સેટ તો ભલે આખો ગ્રહિત કહેવાય પણ એ પરાવર્તન પૂરું કરવા ન ચાલે, કેમ કે એમાં તો પહેલા વાળા જ અનંત જોઈએ. ક્યારે આવે
અગ્રહિત?
ના, એ અગ્રહિત ન થાય. જો સમજો પહેલા સમયે જે 70 કોડાકોડી વાળા ગ્રહણ કર્યા તો એ તો ગ્રહિત થઈ ગયા, પણ એ 70 કોડાકોડી પછી છૂટશે, પછી બીજી વાર ગ્રહિત તરીકે ગ્રહણ થશે, એ હવે અગ્રહિત તરીકે ગ્રહણ નહીં થાય. સેમ પરમાણુ ગ્રહણ થશે પણ હવે ગ્રહિત તરીકે ગ્રહણ થશે. ખ્યાલ આવે છે ને? એટલે આમ કરતા કરતા યંત્ર જયારે પૂરું થાય એના પછીના સમયે જે ગ્રહિત ગ્રહણ થાય છે એ પહેલા સમય જેવા હોય છે. એટલે એમ કરીને આપણું એક દ્રવ્ય પૂર્ગલ પરાવર્તન કે ન કર્મ પૂર્ગલ પરાવર્તન પૂરું થાય છે. જો દ્રવ્ય પરાવર્તન, સોરી, પૂર્ગલ પરાવર્તન કહો કે કર્મ દ્રવ્ય પરાવર્તન કહો કે ન કર્મ દ્રવ્ય પરાવર્તન કહો, બધાનો કાળ લગભગ સેમ જ છે. આ તો ખાલી એને સમજાવવાની જુદી જુદી ભાષાથી એને અલગ અલગ રીતે એને સમજાવ્યું. ખ્યાલ આવે છે? આ પાંચે પરાવર્તનમાં નાનામાં નાનું પરાવર્તન છે. દ્રવ્ય પરાવર્તન એ 5માં સૌથી નાનામાં નાનું પરાવર્તન છે. અને એકવાર જીવને સમ્યક દર્શન થાય તો આનો પણ અડધો કાળ, અર્ધ પૂતગલ પરાવર્તન છે, અડધો, એટલામાં જીવ સિદ્ધ ગતિમાં જાય છે. પણ એ અડધો મતલબ બી અનંત કાળ છે, એટલે એ અનંત કાળ છે. લિમિટ બંધાય જાય, એકવાર લિમિટ બંધાય જાય. સોરી, હા, જો જીવનો પહેલો ધ્યેય તો એ છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરો. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે પછી તો આમે ક્રમબદ્ધ અનુસાર જીવ મોક્ષે જાય જ છે, એ નથી જતો એમ નથી, પણ એનો એક સમય સીમા બંધાઈ જાય છે. પણ અહીંયા તો આપણને આ કાળની અનંતતા સમજીને અંતરમાં એવો વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ કે આ જો હું આટલા સમયથી પરિભ્રમણ કરું છું, હવે મારે પરિભ્રમણ નથી કરવું. ખ્યાલ આવે છે? તો આજે દ્રવ્ય પરાવર્તનની વાત કરી, આગળ હવે ક્ષેત્ર પરાવર્તન નેક્સ્ટ ટાઈમ જોઈશું. જીવન સ્થિતિ. ज नवाणी भारती तो ही जपो दिन रहे जो तेरी शरणा रहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूजे दो कालो सो वाणी मस्तक नमो सदा दे तुम बोलो जिनवाणी मात नो अनंत उपकारी श्री कहान गुरु देव नो कृष्णमूर्ति भगवती मात नो सत्य सनातन दिगंबर जैन धर्म नो